महादेव्या कोक्षीरत्नम् शब्दजीतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचननायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचन्द्र वचनामृत आंक 254 अपन स्वाध्याय चालू छे। मुमुक्षुता ते छे के सर्व प्रकारनी मोहाशक्ति थी मुंझाए एक मोक्ष ने विशेष यत्न करवो अने तीव्र मुमुक्षुता ए छे के अनन्य प्रेमे मोक्षना मार्ग में क्षणे क्षणे प्रवर्तवो। तीव्र मुमुक्षुता विषय अत्र जणाववो नथी, पण मुमुक्षुता विषय जणाववो छे કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે। સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે। સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ। અનંત પ્રકારના જીવના દોષ છે અને જ્યાં સુધી દોષનું વિદ્યમાનપણું છે ત્યાં સુધી જીવમાં નિશંકતા ઉત્પન્ન થતી નથી। જ્યાં સુધી નિશંકતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી નિર્ભયતા આવતી નથી અને જ્યાં સુધી નિર્ભયતા આવતી નથી ત્યાં સુધી નિસંગતા પ્રાપ્ત હોતી નથી। અત્યંત સૂક્ષ્મમાં છતાં અતિ ગંભીર એવો ગૂઢાર્થ શાસ્ત્રાર્થ પરમ કૃપાળુ દેવે આ પત્રમાં કહ્યો છે અને આ ખંભાતના મુમુક્ષુ ઉપરનો પત્ર હોવાને કારણે તમામ મુમુક્ષુ જીવો જેઓ પરમાર્થ માર્ગના ઈચ્છુક છે, મોક્ષ માર્ગના જિજ્ઞાસુ છે, તત્વના ઉપાસક છે, એમણે ખૂબ ગંભીરતાપૂર્વક પત્રની વિચારણા કરવી જોઈએ। પત્ર તો સંક્ષેપમાં લખે જ્ઞાનીઓ, જગતના જીવોએ એનો વિચાર કરવો પડે અને એ વિચારને અતિ અતિ વિસ્તાર કરવો પડે। એ વિસ્તાર કર્યા વિના તેના આશયો તેના રહસ્યો એ ઉદ્ઘાટિત થતા નથી। જીવે ભાવથી એ ઉદ્ઘાટિત કરવા પડે છે અને એટલા જ માટે એ સંક્ષેપમાં કહેલા વચનો એ જ્ઞાનીના લબ્ધિ મંત્રો છે। એ લબ્ધિ મંત્રને અતિ અતિ વિસ્તૃત કરીને અંદર રહેલો ભાવ એને પ્રગટ કરવાનો છે। શબ્દો ભૂલાઈ જાય અને ભાવનું રટણ ચાલુ રહે આ સ્થિતિમાં આપણો સ્વાધ્યાય પરિણમિત થવો જોઈએ। અહીંયા મુમુક્ષુતા જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો માત્ર મોક્ષ અભિલાષ। એક એનો પ્રયત્ન હવે મન વચન કાયાના યોગો છે। આ જીવ દેહધારી છે ત્યાં સુધી એ કંઈ ને કંઈ પ્રકારની પ્રવૃત્તિ કરશે જ, યોગોની પ્રવૃત્તિ ચાલુ જ રહે તો આ યોગોની પ્રવૃત્તિનું લક્ષ્ય શું? મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિનું લક્ષ્ય શું? તો એક મોક્ષને વિશે જ યત્ન કરવો। કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, એ સિવાય માત્ર મોક્ષ અભિલાષ। સંવેગની અવસ્થા એને કહી છે। સંકિતના સંકિત દશાના પાંચ લક્ષણો પરમ કૃપાળુ દેવે પત્રાંક 135માં કહ્યા છે એમાં એક લક્ષણ સંવેગ, અભિલાષા માત્ર મોક્ષની, એ સિવાય બીજું કશું જ નહીં. આવી અર્જુનના લક્ષવેધ જેવું લક્ષવેધ જીવની અંદર જ્યારે જાગે ત્યારે એક મોક્ષની અભિલાષા છે તો આ મન વચન કાયાની પ્રવૃત્તિ કરવાની છે તો એ એક લક્ષ્ય કરવાની છે. ત્યાં સુધી કે કોઈ પણ મન શરીર છે એ શરીર તો આયુ કર્મને આધીન છે. તે દેહાયુષ મટીએ દૈહિક પાત્ર, જો આ આયુષ્ય પૂર્ણ થશે ત્યારે દૈહિક પાત્ર જે છે જેમાં આ જીવ રહેલો છે એ મટી જશે, ફૂટી જશે, એ પાત્ર ખલાસ થશે. પણ જ્યાં સુધી એ આયુષ્યની આધીન એવી સ્થિતિ નથી આવી ત્યાં સુધી તો ફરી દેહ ધારણ કરશે, ફરી પાત્ર ધારણ કરશે, આ તો ચાલ્યા જ કરશે. એટલે કહ્યું છે કે દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ, જો દેહમાં કોઈ પણ પ્રકારની મૂર્છા અમારે જોઈએ નહીં. એ માત્ર એક સાધન જ સંયમમાં, દેહ માત્ર તે સંયમ હેતુ હોય, જો સંયમના હેતુ માટે જ દેહ, મોક્ષની પ્રાપ્તિ માટે જ દેહ. અને મનુષ્ય દેહની સાર્થકતા આ મોક્ષ તત્વની ઉપાસના અને પ્રાપ્તિ એ જ છે, એ જ આ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. 175 આ મળેલો અનુત્તર લાજવાબ છે આ મનુષ્ય જન્મ, એનું સાફલ્ય શું? તો એ જ મુક્તિની પ્રાપ્તિ. તો અહીંયા કહે છે કે એક મોક્ષને વિશે યત્ન કરવો, પણ કોણ કરી શકે? એક મોક્ષને વિશે જ યત્ન કયો જીવ કરી શકે? તો કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી જેને મૂંઝવણ છે તે, જે મૂંઝાતો નથી તે મુમુક્ષુ નથી. મુમુક્ષુ એ તો મોક્ષનો અભિલાષી છે, મોક્ષનો પુરુષાર્થી છે, પણ એને હજુ સંસાર પ્રત્યે મૂંઝવણ નથી. સંસારના સંગ પ્રસંગમાં એ ક્યાંય મૂંઝાતો, ગમે તેવી સ્થિતિમાં આપણે માર્ગ કાઢી લેને. શેમાં? સંસાર અપેક્ષાએ માર્ગ કાઢી લઈએ તોય એની કુશળતા, એની ચાલાકી, એની બદમાશી, એની નાલાયકી, એનો દંભ, એની દાંભિકતા, એની યુક્તિ પ્રયોગતિ, એ બધી સંસારના વ્યવહારની આંટી ઘૂંટીમાંથી અમે ગમે એમ કરીને માર્ગ કાઢી લઈએ, પણ તું કાઢી પણ સંસારનો જ. એને સંસારની કે વ્યવહારની મૂંઝવણ નથી. મૂંઝાય તે મુમુક્ષુ ગમે તે પ્રકારે માર્ગ કાઢી લે તોય મૂંઝાય કે હે પ્રભુ, હું આ ભૂલ ભૂલામણીમાંથી નીકળતો નથી, ભવાટવીમાં સપડાયો છું, હું એક સાંધતા મારા તેર તૂટે છે, આ મારી ચાલાકીથી હું એક સાંધી લઉં છું, ગમે ત્યારે ઊભી થયેલી પરિસ્થિતિમાં હું માર્ગ કાઢી લઉં છું, પણ સામે 13 કર્મ બંધાઈ જાય છે, એકથી છુટકારો મેળવી લઉં છું, પણ એ કેવી રીતે, એટ વોટ કોસ્ટ, કેના ભોગે? કર્મના ઉદયને પરાસ્ત કરી નાખું, બરોબર છે, કેના ભોગે? સામે અનેક પ્રકારના તીવ્ર કર્મના બંધના ભોગે. તો આપણો જે માર્ગ આપણે કાઢીએ છીએ મુશ્કેલીમાંથી, જે ઉપાય લઈ લઈએ છીએ, એટ વોટ કોસ્ટ? આપણે ખરેખર બંધનમાંથી મુક્ત થતા નથી, પણ નવા બંધનો ઉપાર્જન કરીને આના બંધનને શિથિલ કરવાનો પ્રયત્ન કરવાનો માત્ર આભાસ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ગમે તે પ્રકારના ઉપાય કરીએ એમાં કેટલી પ્રકારના આરંભ સમારંભ હોય, કેટલી પ્રકારના વિભાવનું સ્વરૂપ હોય, કેટલી પ્રકારના એમાં જગતના જીવો પ્રત્યેના હિંસક ભાવો હોય. એક હિંસક ઔષધ લેતા હોય અને કદાચ એમ કંઈક મેં રોગનો ઉપાય કર્યો, તો એક વેદનીય કર્મ ઉદયમાં આવ્યું, પણ એ વેદનીય કર્મના નિવારવા માટે થઈને જીવ જો હિંસક દૂષિત પરમ કૃપાળુ દેવે લખ્યા છે ઔષધો લેવા, પણ નિર્દોષ. તો એ બધા હિંસક ઔષધો, બીજું ત્રીજું અનેક પ્રકારની એવી પ્રવૃત્તિ, એવા ભાવ પોતાના, એવી સારવારની અંદર એવી પોતાની મનસ્થિતિ, તો કર્મનું ઉપાર્જન કર્યું. કર્મ એક જ વૈદું વેદનીય, અને જ્ઞાની કે છે એ વેદનીય એની કાળ સ્થિતિ પૂરી થઈ ચાલુ જ જવાનું છે, કારણ કે કર્મની સ્થિતિ કાયમી હોતી, કાયમી રહી શકે એવી એની સ્થિતિ જ નથી. અસાતા વેદનીય કેટલો સમય રહે એની કાળ સ્થિતિ હોય એટલો સમય, પછી ઈચ્છા હોય તો રહે ન રહે. તો આ તો કર્મના સિદ્ધાંતને આ ઋત છે, જેમ કર્મ સત છે એનું ઋત, એના નિયમો, શાશ્વત નિયમો શું છે? તો કે એની કાળ સ્થિતિ હશે ત્યાં સુધી રહેશે. કાળ સ્થિતિ પૂરી થશે એટલે ગમે તે નિમિત્તથી ચાલ્યા જશે. આપણને લાગે કે આ દવાથી ગયું, ડૉક્ટરથી ગયું, કોઈને ભભૂતથી ગયું, કોઈને માનતાથી ગયું, કોઈને દોરા ધાગાથી ગયું, કોઈએ ઘીનો દીવો માયનો ને ગયું, અને કે તેના મને આની ઘણી શ્રદ્ધા, જો આમ હતું ને આમ થયું. જગતની અંદરના નિમિત્ત નૈમિતિક સંયોગો પણ એક એની પ્રક્રિયા છે, એનું વિધાન છે. એ નિમિત્ત નૈમિતિક સંયોગોની જે કંઈ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતના આધાર ઉપર અનેક પ્રકારની, અનંત પ્રકારની ઘટનાઓ ઘટે છે, કારણ કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. જીવ માને છે કે મારા કિસ્સામાં આમ થયું એટલે આ જ સનાતન નિયમ છે, બીજો કહે છે મારા કિસ્સામાં આમ થયું એટલે આ જ સનાતન નિયમ છે, ત્રીજો કંઈ કહે છે, ચોથો કંઈ કહે છે, અને જેને થતું નથી એ ક્યાંક અહીંયા દોડે છે, ક્યાંક અહીંયા દોડે છે, ક્યાંક અહીંયા દોડે છે. અરે ભાઈ, જેને જે થયું છે તેને તેના કર્મના, પ્રકૃતિના વિચિત્ર પ્રકારના ઉદયથી, નિમિત્ત નૈમિતિક સંયોગના યોગથી એને શુભ અથવા અશુભ થયું છે. આપણા કર્મની પ્રકૃતિ કઈ છે એ આપણે જાણતા નથી. જ્ઞાની કે છે રામબાણ ઇલાજ એક જ છે, ગમે તે પ્રકારની કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી હોય તો રામબાણ ઇલાજ સમભાવ. ગમે તે કર્મ અસાતા વેદનીયનું ગમે તે પ્રકારનું હોય, ગમે તેટલી તેની કાળ સ્થિતિ હોય, અને ગમે તેટલો તેનો અનુભાગ હોય, તીવ્ર ઉદય હોય, એની તીવ્રતા, ઉદય સમયની તીવ્રતા એને અનુભાગ અથવા રસસ્થિતિ કહે છે. જેમ કાળ સ્થિતિ નક્કી છે એમ કર્મની રસસ્થિતિ નક્કી છે. એ ઉદયમાં આવે ત્યારે એટલી વેદના આપે, એટલી વેદના આપે, અને એ રસસ્થિતિ જીવે ભોગવવી જ પડશે, કારણ કે પૂર્વે તીવ્ર માઠા ભાવે બંધાયેલું કર્મ છે એટલે એની રસસ્થિતિમાં તીવ્રતા પણ અત્યંત ઉત્કટ છે. અને આ બધાનો ઉપાય જ્ઞાની કે છે એક સમભાવ છે, એક સમભાવ. પણ જીવને આ પ્રકારના શાશ્વત જે નિયમો છે, ઋત છે, એ સત અને ઋતનો સમન્વય કરે તો જ પરમાર્થ માર્ગની સંધિ થાય. કે સત શું છે, ઋત શું છે, વિધિના વિધાન, કુદરતનો કાયદો, કર્મનો સિદ્ધાંત, આ બધા ઋત છે. જેમ સતના શાસ્ત્રો છે એમ ઋતના શાસ્ત્રો છે. એક નિશ્ચયનું શાસ્ત્ર છે, બીજા વ્યવહારના શાસ્ત્રો છે. પણ આ બધાનો સમન્વય કરીને જીવનમાંથી દ્રષ્ટિ અપનાવીને પરમાર્થ માર્ગની સાધના કરવી જોઈએ તો મોક્ષ. સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી જીવને મૂંઝવણ થવું જોઈએ. હજુ મૂંઝવણનો પ્રારંભ થયો નથી. આ પરમ કૃપાળુ નાથ કહે છે અનંત કાળનું મૂંઝન ટાળવાનું છે. અને જ્ઞાન થયું એટલે એણે એક એની અંદર એનું લક્ષણ આપ્યું સૌભાગભાઈને, કે અમને જ્ઞાન થયું છે એટલે અમને નિર્મૂંઝનપણું પ્રાપ્ત થયું છે, જે અત્યાર સુધી નહોતું અને અમારી ઈચ્છા એ પ્રાપ્ત કરવાની જ હતી, નિર્મૂંઝનપણું. 187 એટલે હવે અમને મોક્ષની પણ સ્પૃહા રહી નથી, નિર્મૂંઝન પણ પ્રાપ્ત થયું છે. જીવને હજુ મૂંઝવણ જાગી નથી. આ જીવને સંસારમાં મૂંઝવણ છે ખરી, પણ શેની છે? સંસારની પ્રતિકૂળતાની મૂંઝવણ છે. સંસારની અનુકૂળતાઓમાં આપણને કઈ મૂંઝવણ છે? સંસારની અનુકૂળતાઓ આપણને મળે એમાં આપણને કાંઈ મૂંઝવણ છે? એ કોઈ આપણે જાય અહીંથી છૂટીને કોઈ કે હાલો ને ફર્સ્ટ ક્લાસ નાસ્તો બાસ્તો કરો, આપણે જલેબી ગાંઠિયા ખાઈને જાય, આપણને કાંઈ મૂંઝવણ છે? બપોરે કોઈ કે ઘરે જમવા આવજો, આરામથી સુઈ જાઓ, એસી ચાલુ કરી દો, ગરમી બરમી શું લાગે તમને, કાંઈ મૂંઝવણ કરે? ક્યાંય મૂંઝવણ નથી, જીવ મૂંઝાતો નથી. આ મૂંઝવણ એની તાસીર શું, એનું ટેસ્ટ શું આ મૂંઝવણનો? પણ સેજ શરીરમાં દુખાવો થયો, હાય રે આ તો મૂંઝાઈ જાઓ, આની મૂંઝવણનો પાર નથી. સેજ અસુખ, સહેજ અસાતા, સહેજ વિપરીતતા, સેજ પ્રતિકૂળતા, સંસારના સંયોગોની અને સંબંધમાં ઉત્પન્ન થયેલી સેજ, એમાં આ જીવ કેટલો મૂંઝાય, પાર વિનાનું મૂંઝવણ થાય. એને કારણ કે સંસારની આ વેદના છે એનું પૂરેપૂરું લક્ષ્ય નથી, એને ભીષણ નરક ગતિના દુઃખો અત્યારે સ્મૃતિમાં નથી. જ્ઞાનીઓ કહે છે શું મૂંઝાયો છો? મનુષ્ય ગતિના દુઃખોની અંદર પણ જ્ઞાનીઓએ તો ભીષણ તેર્યંચ અને નારકીના દુઃખોની વાત બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથાઓમાં કીધી છે. હે જીવ, તું જરા એને સ્મરણ અને જીન ભાવના ભાવ, તે અનંતવાર આવા દુઃખો સહન કર્યા છે, અનંતવાર આવી યાતનાઓમાં, આવી પીડાઓમાં, આવી વ્યાધિઓમાં જ તારે જવાનું થયું છે. ક્વચિત 2000 સાગરોપમના ઉદય પછી ક્યારેક ક્યારેક આવી સુખની લેરખી જેવું ક્યાંક મનુષ્ય અવતાર અને ક્યાંક સંયોગોની અનુકૂળતા તને મળી ગઈ છે. એ તો તીવ્ર તાપમાં સહરાના રણમાં મળેલી એક પવનની નાની એવી લેરખી છે. લેરખી કેટલો વખત રહે, પછી ફરી એ બફાટ, એ ઉકળાટ, એ અસહ્ય છે જ. આ તાપ છે સંસાર, ત્રિવિધ તાપથી બળતો છે. કૃપાળુ દેવે કહ્યું કે આ જીવને કંઈ તેજ ગતિના દુઃખોની કે નારકીના દુઃખોની સ્મૃતિ નથી, આવી શકે એવી સ્થિતિ નથી. સારું છે, નથી આવતા, ને તારા પેલું આપઘાત કરે પાછો અને ફરી ત્યાં જ જાય, આપઘાત કરે ક્યાં જાય, જ્યાંથી છૂટવા પ્રયત્ન કરે પાછો એને જ વળગે. સંસારનું સ્વરૂપ જ ભ્રાંતિ છે, સંસારનું સ્વરૂપ જ ભ્રાંતિ છે. કૃપાળુ દેવે કહ્યું સૌભાગભાઈને, એક સ્થિતિનું દુઃખ, આજીવિકાનું, એક કુટુંબની પ્રતિષ્ઠા, ઇજ્જત, આબરૂ, મોટું ઘર, મોટું ખોયડું, શું થશે શું નહીં, મારું શું નામ હતું 10 વર્ષ પહેલાં, મારું શું નામ કાં સા, હવે શું આમ થશે, હવે શું થશે 5 વર્ષ પછી, આપણે આમ ઘસાઈ જઈશું તો આપણે શું મોઢું દેખાડશું દુનિયામાં, આને હજી દુનિયામાં મોઢું દેખાડવું છે અને રોફ ભેર દેખાડવું છે, રૂવા ભેર દેખાડવું છે અને બતાવવું છે કે અમે હતા એના કરતાંય વધારે સારા, અમે તમે છો એના કરતાં અમે વધારે સુખી છે, તમારા કરતાં અમારે એ વધુ સારું છે. આવા એની વાતોના વિષયમાં તમે બધેથી સૂત્ર કાઢો તો આ જોઈ કે અમે બધું આવું હતું તો અમારે સરસ થઈ ગયું, વી આર લક્કી, અમારે આમ છે. હજી એને સંસારમાં પોતે લક્કી છે એના ગુણગાન અને એની મહત્તા ગાવામાં એની 90% વાતચીતનો સુર આ હોય. જેને પૂછો એને કે મને આ કાપડ મને સરસ મળી ગયું, આ ખરીદી મને બહુ ઓછા ભાવમાં મળી ગઈ, મને તો આના ખાસ કીધું કે તમે ટાઈમસર આવી ગયા, અરે કાકા એ તો લૂંટવા જ બેઠો છે, શું ટાઈમસર આવી ગયા. એને કીધું તારા જેવો મૂર્ખ હજી કોઈ દી નથી મળ્યો, અને આપણે સમજીએ કે મારા જેવો કોઈ ભાગશાળી નથી. એને કીધું કે આ છેલ્લો પીસ પડ્યો છો અને આ ભાવમાં હવે ફરી મળશે નહીં, આ તો જૂના ભાવનો માલ છે અને તમે ફરી આખરી શરમ એટલે કાઢી દઉં છું, બાકી હું કોઈને બતાવું નહીં. અને આ જીવ શું માને કે મારા જેવો આ જગતમાં કોઈ સદભાગી, જેવો ક્યાં ક્યાં ભ્રાંતિ, છેતરામણું સ્વરૂપ, આને મૂંઝવણ ખરી ક્યાંય, અને પછી આના પડારા એ વસ્તુ વાપરે ત્યાં સુધી કરતો હોય છે. ને તમે આ જોયું મારું, આ અહીંથી અમે અહીંયા ગયા હતા ને, એ ખાસ ભાઈ આપણું બધું, એને કેટલી બધી મહત્તા છે સંસારની અંદર, કોઈ મૂંઝવણ નથી, સંસારમાં કોઈ મૂંઝવણ નથી, ભ્રાંતિમાં જ પડે છે. ઇજ્જતની, આજીવિકાની, કૃપાળુ દેવે સ્વભાગભાઈને એટલે મનુષ્ય જીવનના દુઃખો બતાવવા માટે કીધું કે તમે ને અમે કાંઈ દુઃખી નથી. 14 વર્ષના વનવાસની અંદરના રામના એક દિવસનું દુઃખ પણ આપણને નથી, પાંડવોના 13 વર્ષના વનવાસના એક ઘડીનું દુઃખ પણ આપણને નથી. અને ગજ સુકુમારને જે ઉપસર્ગ થયા એના ધ્યાનની એક પળનું દુઃખ પણ આપણને, શું સંસારમાં દુઃખી 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 શું હાલી નીકળ્યા છીએ આપણે, શું માઇન્ડું છે, સેના પડાવા કરવા છે, સેનો માહિતમ ગાવા છે, સેના ગુણગાન કરવાના છે. જ્ઞાની કહે છે, ભાઈ તું દુઃખી કેવો હતો એનો વિચાર તો કર, એમાંથી કોઈ એવું અશુભ ભાવની અંદર આવતા આવતા બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. અરે તને એવા દુઃખોમાંથી, આવી નારકી નિગોદની અંદરની અવસ્થામાંથી તું પ્રભુના આંગણે, વિતરાગ પ્રભુના આંગણે આવી ગયો.
તિરિયં ચ નારકીમાં પ્રભુ નામ ના મળે, સુરલોકમાં સહુને ભગવાન ના મળે. અહીં આમળ્યા પ્રભુતે ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે.
નારકીને તિરેંચમાં તો ભગવાનનું નામ પણ સાંભળ્યું નથી, અને દેવલોકમાં કોઈને વધારે ભગવાન નથી મળતા, બહુ વિરલ એવા સંકિર્તિ દેવોને જ ભગવાનના દર્શન થાય છે. પણ અહીં તને આ જે ભગવાન મળ્યા છે ફરીથી મળવા સંભવિત નથી. આ મનુષ્ય દેહની દુર્લભતા જો એના લક્ષમાં આવે, મળેલો અવસર એનું બહુમૂલ્યપણું જો એના વેદનમાં આવે, તો જ એનું સાફલ્યતાનો પ્રયત્ન થાય અને તો જ સંસારની મૂંઝવણ જાગે. આવી મૂંઝવણ જેને જાગી છે એવા જીવની દશા કેવી, જ્ઞાની ઓળખાણ કરાવે છે કે એને એક મોક્ષ સિવાય કોઈ અભિલાષા નથી. આ મુમુક્ષુનું ઓળખાણ, આપણને મુમુક્ષુ શબ્દ કેટલો પ્રિય છે, આપણી જાતને મુમુક્ષુ કેવડાવવામાં કેટલો આનંદ આપણે અનુભવીએ છીએ. પણ એનું એકમાત્ર લક્ષણ કે આની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ છે અને આ જીવને એકમાત્ર મોક્ષની જ પ્રયત્ન છે, એક મોક્ષને વિશે જ યત્ન કરવો, તે મુમુક્ષુતા છે. આનો સવડો બધો જ પુરુષાર્થ, જીવનના બધી જ પ્રવૃત્તિ યોગ એનું એકમાત્ર લક્ષ્ય હોય તો સંસારથી મુક્ત થવું. તે જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવી શકતો નથી એમ અમારો અનુભવ છે. કૃપાળદેવ કહે છે એમ અમારો અનુભવ છે. અને છૂટવા માટેનું જીવન 10 વર્ષ સુધી મુંબઈની અંદર ચાલ્યું, ગૃહસ્થાશ્રમ ચાલ્યો, વેપાર ચાલ્યો, આવી મહામોહિની નગરી મુંબઈની અંદરનો નિવાસ પણ ચાલ્યો, પણ પરિણામ શું આવ્યું? બંધન તૂટ્યા કે વધ્યા? તૂટ્યા. ધડોધડ કર્મની ગ્રંથિઓ બધી છૂટતી જ ગઈ, છૂટતી જ ગઈ, છૂટતી જ ગઈ. ભવિષ્યમાં જે લાંબે કાળે જેનો અંત આવવાનો હતો એ ટૂંકા સમયની અંદર એ બધા કર્મો ઉતાવળે ઉતાવળે આવીને વેદાતા ગયા, અને બળવાન પણ એ વેદ્યા આવી તીવ્ર મુમુક્ષુતાના ભાવથી. આ આત્માર્થીનો પુરુષાર્થ જ્યારે હોય છે ત્યારે અનંતના કર્મો બળીને ભસ્મ થતા હોય છે. અનંતા કર્મો સત્તામાં પડ્યા છે, પણ આ અનંતા સત્તામાં પડેલા કર્મોને, અનંતા કર્મોને નષ્ટ કરવાનો એક અવસર એ મનુષ્ય જીવન અને એમાં પ્રાપ્ત કરવાની મુમુક્ષુતા. આ મુમુક્ષુતાનો ભાવ જ્યારે જીવનમાં જાગે ત્યારે એ જીવ છૂટવા માટે જ જીવે છે. અને દીનબંધુની દ્રષ્ટિ એવી જ છે કે છૂટવાના કામીને બાંધતો નથી અને બંધાવાના કામીને છોડતો નથી. મુમુક્ષુ એટલે છૂટવા માટે જ જીવે છે તેવો જીવ. આ મુમુક્ષુતા કૃપાળુદેવ કહે છે, એનું જ અમારે અત્યારે કેવું છે, તીવ્રની વાત કરવી નથી. તીવ્ર મુમુક્ષુતા શું છે? તો કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. કેવો પ્રેમ? અનન્ય પ્રેમ. એને પ્રવર્તન કરવું છે. સમય સમય મન વચન કાયાના યોગોનું જે સ્પંદન થાય છે, જે કંપન છે, આ પ્રવર્તન છે. ક્ષણે ક્ષણે થાય આ પ્રવર્તન છે. કયા માર્ગમાં પ્રવર્તન કરવું છે? મોક્ષના માર્ગમાં, સંસારના માર્ગમાં નહીં. કર્મ તૂટે એ મોક્ષનો માર્ગ, કર્મ ક્ષીણ થાય એ મોક્ષનો માર્ગ, કર્મ શિથિલ થાય તે મોક્ષનો માર્ગ, વિભાવ ભાવ મંદ પડે તે મોક્ષનો ભાવ, વિષય કષાયોની મંદતા થવી તે મોક્ષનો માર્ગ, અને કર્મની ઉત્કટતા થાય, તીવ્રતા થાય, નવા બંધાય, ગાઢ બંધાય, ચીકણા બંધાય, આ બધો મોક્ષનો માર્ગ છે. હવે આપણું પ્રવર્તન તો ચાલુ જ છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પ્રવર્તન ચાલુ ચાલુ ને ચાલુ છે જ. તો પ્રવર્તન કયા માર્ગમાં છે આપણું? સંસારના માર્ગમાં કે મોક્ષના માર્ગમાં? જીવે આ ઉપયોગ, અપ્રમત્ત યોગ એટલે શું? સમયે સમયે આ ઉપયોગની ધારાની જાગૃતિ છે કે મારું પ્રવર્તન મનથી વચનથી કાયાથી ત્રિવિધે ક્યાંય જાણે અજાણે સંસાર માર્ગ તરફ તો નથી ને, બંધનો માર્ગ તો નથી ને, સમયે સમયે હું કોઈ બંધન તો ઉપાર્જન નથી કરતો ને, કે છૂટવાનો પ્રયત્ન કરું છું? કષાય ભાવથી સંસારનો બંધ પડતો જાય, અકષાય ભાવથી એ બંધ નિવૃત્ત થતો જાય. એ બંધ શિથિલપણાને પામે, એ જ બંધ ક્ષીણપણાને પામે, અને એ બંધ ક્ષયપણાને પામે. જેવી તીવ્રતા સાધનાની તેટલા પ્રમાણમાં પરિણામ. છ પદના પત્રમાં પરમ કૃપાળુ દેવે કહ્યું છે. તો કરવાનું શું છે? શિથિલ કરવા છે, કર્મોના બંધને શિથિલ કરવો છે. અહીંયા પ્રવર્તન કરવું છે તો પહેલા પ્રવર્તન તો કરવાનું છે અને થઈ રહ્યું છે. દેહ છે ત્યાં સુધી પ્રવર્તન છે, કેવડીને પ્રવર્તન છે, એટલે એ બધા વિકલ્પમાં હવે જવું નહીં. જ્ઞાનીને નો જ્ઞાનીને હોય ઇરિયાપથિકી બંધ છે, એ બધા પછી સંપ્રાય બંધ, ઇરિયાપથિકી, આ બધી શાસ્ત્રની સૂક્ષ્મ ભેદની વાત છે. આપણે તો સ્થૂળ દ્રષ્ટિએ બધું સમજવાનું કે મન વચન કાયાના યોગ છે તો પ્રત્યેક દ્રવ્ય ક્રિયા સંપન્ન છે કે નહીં, તો આ બધા પૂદગલ પરમાણુ છે એ ક્રિયા સંપન્ન છે, છે ને છે જ. પછી એને જ્ઞાન થાય કે ન થાય, પણ જે કર્મ છે, જે જળ છે, જે પૂદગળ છે, એને પોતાનો ધર્મ ત્રણ કાળમાં છે. બંધ પડવો એ તો ચૈતન્યના ભાવ ઉપર છે. આનું સ્પંદન તો છે જ, આનું કંપન તો છે જ, તો પ્રવર્તન તો છે જ. નિત્ય પરિણામી છે આ દ્રવ્ય, તો એ પૂદગળ દ્રવ્યને પણ એટલું જ લાગુ પડે છે. તો નિત્ય પરિણામ પ્રવર્તન તો છે જ. મન વચન કાયાના યોગો એ પૂદગળનું એક સંઘાત સ્વરૂપ છે, એનું પ્રવર્તન તો છે જ. હવે પ્રવર્તન કયા માર્ગમાં છે? અહીંયા કહ્યું મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે, મુમુક્ષુનું લક્ષણ કીધું. અને મોક્ષ માર્ગમાં જ્યારે પ્રવર્તન ન હોય ત્યારે કયા માર્ગમાં હોય? સંસારમાં સૃષ્ટિમાં બે જ પ્રકારની માર્ગ કીધા છે. એક ગઈ છે ચાર ગતિ અને બીજી પંચમ ગતિ, અથવા તો પરમ ગતિ, અને આને સંસાર ગતિ કહેવાય. પછી ગતિમાં કઈ દિશા એ વાત જુદી છે, પણ પેલા એક સંસારનો માર્ગ છે અને બીજો મોક્ષનો માર્ગ છે. કાં જીવ એક એક સમયે કાં છૂટે છે ને કાં, એની ત્રીજી અવસ્થા ખરી? એની ત્રીજી અવસ્થા ખરી? કાંઈ છૂટે છે અને કાંઈ બંધાય છે. બરોબર સમજી લ્યો, આ સંસારી જીવની અવસ્થાની વાત થાય છે કે જ્યાં એની દ્વંદ્વાત્મક સ્થિતિમાં બે જ વસ્તુ સંભવિત છે, કાંઈ કર્મના બંધ બાંધે છે અને કા કર્મના બંધને છોડે છે. પછી છોડવાની પ્રક્રિયામાં શિથિલ થવું, ક્ષીણ થવું, ક્ષય થવું એ બધી એની ડિગ્રી છે. ઉપશમ થવું, ક્ષયોપશમ થવું એ બધી ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ડિગ્રી એન્ડ નોટ ઓફ કાઇન્ડ. પણ કાઇન્ડ બે જ, કાંઈ છૂટે છે અને કાંઈ બંધાય છે. સિદ્ધ થયો છે ત્યારે આ વિકલ્પ મટી જાય છે, નિર્વિકલ્પ છે. એને કહેવાય અબંધ અવસ્થા. કશું જ નથી રહેતું, વાત પૂરી થઈ ગઈ. સંસારી જીવને બંધ અવસ્થા હોય અને કાંઈ બંધમાંથી છૂટવાની અવસ્થા કરે, ચાલ્યા જ કરે છે. તો પ્રવર્તન છે, હવે પ્રવર્તન મોક્ષ માર્ગમાં છે કે સંસાર માર્ગમાં છે? તો કા મોક્ષ માર્ગમાં હોય? જો બંધનો હળવા થતા હોય તો તે સમયે એ મોક્ષ માર્ગમાં છે, એની પ્રવૃત્તિ ક્યાં છે? મોક્ષ માર્ગમાં છે. પરમ કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ હોય છે. પ્રવૃત્તિ શબ્દ મૂક્યો છો, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રિતની. જ્ઞાની છે એ પણ સમયે સમયે એની પ્રવૃત્તિ છે, પણ કઈ દિશામાં છે? મોક્ષ માર્ગમાં છે, મોક્ષ તરફની છે, મોક્ષ માર્ગમાં છે. અને આશ્રિતની છે એ પણ સમયે સમયે એ શું કરે છે? એ જ જ્ઞાનીની ભક્તિમાં, જ્ઞાનીના આશ્રયમાં પોતાના ભાવોની મંદતા કરી અને આ સંસારના ભાવને વિદારતો જાય છે. કર્મ વિદારણની પ્રક્રિયા બંનેની ચાલે છે, જ્ઞાનીની ચાલે છે, જ્ઞાનીના આશ્રિતની ચાલે છે. આ સમજાય? તો સમવસણમાં રહેલા જે કંઈ સાધુ સાધ્વી નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓને કોઈ પણ પ્રકારનું જીવાજીવનું જ્ઞાન ન હોવા છતાં સંકેતનું કારણ સ્વચ્છંદ મત આગ્રહત જી વર્તે સદગુરુ લગ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કારણ, પ્રત્યક્ષ કારણ સ્વચ્છંદની મંદતા અને જ્ઞાનીની આજ્ઞાધીનતા. વર્તે સદગુરુ લક્ષ, જ્ઞાનીનો આશ્રય છે અને સ્વચ્છંદની મંદતા છે. આ પ્રત્યક્ષ કારણ છે સંકિત પ્રાપ્તિનું. આ પુરુષ સાચા છે, આત્મ સ્વરૂપ છે, તે જેમ કહે છે તેમ જ આત્મા છે. મેં તો આત્મા જાણ્યો નથી, પણ તેમ તેઓ જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. આવી દ્રઢ શ્રદ્ધા જેની છે, અમે જે કંઈ કરીએ છીએ વિચારીએ છીએ ખોટું છે, સાચું આ પુરુષ કહે છે તેમ જ વસ્તુનું સ્વરૂપ છે, તત્વનું સ્વરૂપ છે. આવી અનન્ય શ્રદ્ધા સંકિત ઉપજવાનું કારણ ગણી પ્રત્યક્ષ. કેટલી કેટલી રીતે અનેકાંતથી બતાવેલા માર્ગમાં સંકિતમાં કોઈ જગ્યાએ સાત કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યારે સંકિત થાય, કોઈ જગ્યાએ કહ્યું કે આ નવ તત્વની અનન્ય શ્રદ્ધા થાય ત્યારે સંકિત થાય, કોઈ જગ્યાએ કહ્યું કે જ્ઞાની પુરુષોની કૃપાદ્રષ્ટિ એ સંકિત છે, કોઈ કહ્યું કે જીવની પોતાની આવી શ્રદ્ધા એ પણ સંકિત છે. અરે આ તો જૈન દર્શન છે, સ્યાદવાદથી સમજવાનું છે. કયો જીવ કઈ ભૂમિ પર? પંડિતને હાથ પ્રકૃતિ ઉપર જવું પડશે, પણ આશ્રિતને આ પ્રભુ સાચા છે એ એના માટે કારણ છે. કારણ અને કાર્ય, કાર્ય એક જ છે, કારણ અનેક છે. ફરીથી અનેકાંતને સમજો છો, કાર્ય મોક્ષ એક જ છે, કેટલા માર્ગેથી મળે? શ્રીજીને સહસ્ર ગમે ક્રિયાઓ અને સહસ્ર ગમે ઉપદેશ કયા છે? વિવિધ પ્રકારથી એક માર્ગ એ અપેક્ષાએ કે આખરે જ્ઞાન દર્શન ને ચારિત્ર, આખરે પોતાના સ્વભાવ ભાવોમાં વિભાવથી છૂટવું. માર્ગ તો જે વાટેથી મહાવીર તર્યા તે વાટેથી કૃષ્ણ તરશે. જગતના જીવો માટે વાત બીજી નથી, પણ એ વાતની આખી જે માર્ગ છે જુદો જુદો આચરવાનો આચાર ધર્મ, એ ધર્મની એટલી બધી વિવિધતા છે કે જેટલા જીવ એટલા માર્ગ, બધાનો મોક્ષ માર્ગ. કારણ કે કોઈ આવી રીતે, કોઈ આવી રીતે, કોઈ આવી રીતે, કારણ કે જીવને પોતાનું કયું કર્મ, એની કેવી ભવિતવ્યતા છે. ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થાય પણ તથારૂપ ભવિતવ્યતા ન હોય તો પણ જીવને મોક્ષ ત્યારે થતો નથી. આશ્રિત માટે આ બહુ એક સારામાં સારું કારણ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં હજુ આત્માના 6 પદ કીધા નથી, આત્મા સમજાયો નથી, અને આત્મા સમજાયા વિના જીવ શિષ્યને સંકિત થાય એમ કીધું છે. એક સંકિત શિષ્યને ક્યારે અપાયું છે? 17મી ગાથામાં, કે માત્ર તારો સ્વચ્છંદ મત અને આગ્રહ જાય એટલે તને સંકિત થયું, અને એ જો ન જતું હોય તો હાલ હવે મારી હાલે, અને પછી તર્ક, યુક્તિ, પ્રયુક્તિ, આગમ એમાં 6 પદ આખા એ સમજાવીને કીધું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકેતને. 108મી ગાથા, 108મી ગાથાનું સંકેત પણ લઈ શકાય અને 17મી ગાથાનું પણ લઈ શકાય. 17મી ગાથાના સંકેત માટે તેને 667 ને 771 પત્ર વગેરે બધા આપ્યા છે, કે જેની અંદર એમણે કહ્યું છે કે માત્ર સમવસણની અંદર એવો ભાવ કરનારા જીવો પણ સંકેતને પામ્યા, એનો મતલબ એમને જીવાજીવનું જ્ઞાન હતું એ નથી, પણ આ પુરુષ તીર્થંકર આપ્ત પુરુષની શ્રદ્ધા એને હતી. એ આપ્ત પુરુષની શ્રદ્ધા એ પણ સંકેતનું કારણ, અને સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ પણ સંકેતનું કારણ. કૃપાળુ દેવની કૃપા દ્રષ્ટિ જુઠાભાઈ ઉપર હતી એને સંકેતનું કારણ થયું. મોક્ષ માર્ગને પ્રકાશિત કરે એવું સમ્યકત્વ એનામાં પ્રકાશ્યું હતું. હજી તો 8-10 મહિનાનો કાળ જ એ બે વચ્ચે, અને કેવી ઉંમર, 20-21 વર્ષની ઉંમર છે, અને શું તત્વાર્થથી શું ત્યાં શું કર્યું, શું સાધના નથી. પણ 10-15 પત્રો વાંચીએ ત્યારે જુઓ, જ્યારે મનની ભાવ પ્રક્રિયા, ચેતનની જ્યારે જાગૃતિ થાય છે ને, ત્યારે આવા એકેય ગણિત કામ આવતા નથી. કેટલો સમય સ્વાધ્યાય કર્યો ને, કેટલા પાઠ મોઢે કર્યા ને, કેટલા શાસ્ત્રો આવડ્યા ને, કેટલી જાત્રાઓ કરીને, કેટલી ક્રિયાઓ કરીને, કેટલી વિધિ કરીને, એ બધું ગણિત બાજુ ઉપર મૂકી દેવાનું. જબ જાંગે ગે આત્મા તબ જાગેંગે, અગન પ્યાલા પીઓ મતવાલા આનંદ જાગે જ્યારે. વિશ્વાનલ હું અધિકન માંગુ, માંગુ એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કેટલું જોઈ છે મારે પ્રભુ, એક ચિનગારી દે દે બસ. આ ચેતનની ચિનગારી જો મળી જાય, એની અંદર એટલું સામર્થ્ય છે, મારા અનંત કાળના કર્મોને હું બાળી નાખીશ. ચિનગારી જોશે ને પણ બાળવા માટે. એકવાર ચૈતન્ય પ્રકાશિત થાય તો કર્મોની કોઈ તાકાત નથી. અહીંયા કે છે એ પ્રવર્તન કરવું એ તો છે જ, હવે મોક્ષ માર્ગમાં કે સંસાર માર્ગ, અને પછી ક્ષણે ક્ષણે પ્રવર્તન કેવું, ક્ષણે ક્ષણે. આને કહ્યું છે અપ્રમત્ત યોગ. ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તન, આપણે ક્ષણે ક્ષણે દૂર છે, કલાકે કલાકે દૂર છે, દિવસે દિવસે દૂર છે, આપણે તો અઠવાડિયે અઠવાડિયે, 15 દિવસે 15 દિવસે, મહિને મહિને, કોઈ 12 મહિને 12 મહિને મોક્ષ માર્ગમાં પ્રવર્તનનો વિચાર કરે છે. આપણી કાળ મર્યાદા જ્ઞાનીઓએ ગમે તે કીધી, આપણે નક્કી કરી લીધી કે આપણે સત્સંગ સ્વાધ્યાય મોક્ષ માર્ગની પ્રવૃત્તિ ક્યારે કરવી, તો કોઈ કે અઠવાડિયે, કોઈ કે 15 દિવસે, કોઈ કે 1 મહિને દિવસે, ને કોઈ કે કાંઈ ન કરતા નહીં, 12 મહિને આવજે ને સમસરીમાં, તારું બધું માફ, જાદુના ખેલ છે અહીંયા તો બધું પતી જશે. તીવ્ર મુમુક્ષુતામાં કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે ક્ષણે ક્ષણે, મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તન કરવું, પ્રવર્તન તો કરવાનો જ છે. એ પ્રવર્તન કાં તો મોક્ષ માર્ગમાં થશે કાં તો સંસાર માર્ગમાં થશે. ક્ષણે ક્ષણે તું મોક્ષ માર્ગમાં કરો, અને જેટલી ક્ષણ મોક્ષ માર્ગમાં ન ગઈ એટલી માર્ગનું પ્રવર્તન, એટલી ક્ષણોનું પ્રવર્તન ક્યાં થયું? સંસારમાં. હવે આપણા જીવનના આયુષ્યની કેટલી ક્ષણ એનો હિસાબ માંડવો, અને એમાં મોક્ષ માર્ગનું કેટલું ને સંસાર માર્ગનું કેટલું એનો હિસાબ માંડવો. તો કે આટલો હિસાબ લાંબો મારાથી ન થાય, તો કે 24 કલાકમાં નક્કી કરવું કે 24 કલાકમાં કેટલી કલાક સંસાર માર્ગની પ્રવર્તન થઈ અને કેટલી કલાક મોક્ષ માર્ગનું પ્રવર્તન થઈ. કરી એટલો હિસાબ તો આવડે, સાદો હિસાબ, દેશી હિસાબ. શાક લેવા જાય ને 10 રૂપિયાની નોટ આપીએ તો કેટલા પાછા આવે ને કેટલાને શાક લીધું. તો આજનો દિવસ ગયો, પુષ્પમાળાની અંદર ભગવાને મૂક્યો છે. રોજના દિવસની દિનચર્યાનું અવલોકન કરવાનું કહ્યું છે. રોજ જો આટલા પ્રહરમાં ધર્મ કાર્ય, આટલા પ્રહર વ્યવહાર કાર્ય, આટલા પ્રહર આહાર કાર્ય, બધું કર. અને આજનો દિવસ સફળ થયો છે કે નહીં એવી રીતે રાત્રે વિચાર કરીને તું સુઈ જા. અને ક્યાંય ક્ષતિ થઈ હોય, સ્ખલના હોય, પૂર્વકર્મ જોર કરતા હોય, આપણે કાંઈ સંન્યાસી જન્મજાત સંન્યાસી નથી એટલે આ બધા ગણિત કરવા જે જાય નહીં, પણ આની અંદર એવી તાકાત છે કે કાંઈ ન હોય તો રાત્રે કે હે ભગવાન, આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. ક્ષમાપના તો માગતા આવડે, આલોચના કરતા તો આવડે. 24 કલાક ભલે કદાચ સંસારની પ્રવૃત્તિમાં ગયા, ઉપયોગ ન રહ્યો, અપ્રમત્ત યોગ આપણને સાધ્ય ન થાય, કઈ વાંધો નહીં. પ્રમત્ત યોગની આલોચના થાય કે નહીં, પ્રમત્ત યોગનું પ્રાયશ્ચિત થાય કે નહીં, પ્રમત્ત યોગનું પ્રતિક્રમણ થાય કે નહીં. કૃપાળુ દેવે કહ્યું, પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો ક્વેશ્ચન મૂક્યો છે. અને પછી નીચે લખ્યું છે, લઈ શકાય, લઈ શકાય. આ જૈન દર્શન પ્રતિક્રમણ આરાધનાના કાર્યક્રમમાં ક્યાંય પ્રમાદ કરશો નહીં. આવી પ્રકારના યોગના સૂત્રો અને યોગની ક્રિયાઓ અન્ય દર્શનોની અંદર મળવી મુશ્કેલ છે. સમસ્ત જીવરાશિની ખામણા, 18 એ 18 પાપસ્થાનકની આલોચના, અને આવા અનંતાનુમંદી કરાવનાર એ જે કાંઈ આપણા ભાવો છે એની અંતર આલોચના, કાયોત્સર્ગ, ગુરુવંદના, 24 સંતો, તીર્થંકરની 24ની સ્તવના, જે કાળમાં આપણે છીએ 6 આરા, એ કાળચક્રની અંદરની જે 24 છે, જેણે આ માર્ગને જાગૃત રાખવા માટે, આલોકિત કરવા માટે કર્યો છે, એવા એનું તીર્થંકરની વંદના સ્મરણ, તો 24 સંતો, ગુરુવંદન અને આ બધું સામાયિક ભાવે કરવાનું, એમને એમ નહીં, પ્રતિજ્ઞા કરીને બેસવાનું 2 ઘડી નહીં. એટલે સામાયિક 24 સંતો, વંદના, પ્રતિક્રમણ, આલોચનાનો ભાગ આખો, અને પછી કાયોત્સર્ગ, કાયોત્સર્ગ ક્ષમાપના, અને પછી પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત, કંઈ ને કંઈ પ્રકારનું નાનું એવું નૌકારસીનું તપ, પ્રાયશ્ચિત. એનો સંદર્ભ તપ કેવું છે એની સાથે સંબંધ નથી, કયા ભાવથી કર્યું છે કે ભગવાન આજના દિવસમાં જે કંઈ થયું છે એના કારણે હવે હું આટલું એક પ્રાયશ્ચિત લઉં છું, અને શું લેવાનું છે 24 TBR, એથી બીજું શું થાય. પણ એક એક વસ્તુની જે સાયન્ટિફિક યોગ કરવો છે, પણ યોગની ક્રિયા ખબર છે, યોગની વિધિ ખબર છે, યોગનો માર્ગ ખબર છે, યોગ યોગ શું મંડાણો છો, આ યોગ છે. જૈન યોગ એટલે શું? આ જૈન યોગ એટલે આત્માની મલિનતા જેનાથી ખસે, આત્માની વિશુદ્ધિ જેનાથી પ્રાપ્ત થાય તે યોગ. યોગ એટલે મોક્ષ સાથે આત્માનું જે જોડાણ કરાવે તેવો કોઈ પણ વ્યવહાર, તેવી કોઈ પણ વિધિ, તેવી કોઈ પણ સાધના, તેનું નામ યોગ. હરિભદ્ર સૂરીરે વાંચો એને. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર પાતંજલ યોગ દર્શનના સાથોસાથ એને આ જૈન દર્શનનો કહ્યું છે કે એ તો ચિત્તની વૃત્તિ નિરોધથી અટકી ગયા છે, પણ આ તો ઈથી આગળ આત્માની શુદ્ધિ સુધી ગયા છે. એટલે કૃપાળુ દેવે તો એ એક આખો યોગ જૈનનો આત્મસિદ્ધિમાં કહ્યું. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા
તે પામે તે પન સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ.
આખા નિર્ગ્રંથ સકળ માર્ગ અનંતા નિર્ગ્રંથનો માર્ગ સંક્ષેપમાં મોક્ષ કહ્યો. નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધતા, આત્માની મલિનતા જેનાથી ટળે, આત્માને શેની મલિનતા છે? કર્મનો બંધ લાગેલો છે તેની મલિનતા છે, વિભાવ ભાવ મિથ્યાત્વ લાગેલું છે તેની મલિનતા છે, અજ્ઞાનની મલિનતા છે. એ જેનાથી ટળે આ યોગ છે, આ મોક્ષ માર્ગ છે, આ જીવને મોક્ષ માર્ગમાં જોડે છે. તો આવા આપણા આરાધનાના કાર્યક્રમોને જૈન યોગને ક્યાંય ચૂકવા જેવો નથી. નિત્ય જીવનની અંદર આરાધવું પડે. માત્ર જ્ઞાન જ્ઞાન કોરી વાત અને ચર્ચા કરવાથી પણ વર્ષે નહીં. જીવને પોતાને એ શુદ્ધિની પ્રક્રિયા કરવી પડશે, પ્રવર્તન કરવું પડશે. આ પ્રવર્તન છે, પ્રતિક્રમણનું પ્રવર્તન. એ 24 કલાકમાં 23 કલાકનો પ્રમત્ત યોગ હોય એને સમાપ્ત કરી દે એવું 1 કલાકનું અપ્રમત્ત યોગનું પ્રવર્તન, એટલે ભાવ પ્રતિક્રમણ. 24 કલાકમાં 23 કલાકના પ્રમત્ત યોગની 1 કલાકના અપ્રમત્ત યોગનું આ પ્રતિક્રમણ છે. અને એ બધા બંધનોને કાપીને ફરીથી જીવને મોક્ષ માર્ગની અંદર સ્થાપિત કરે છે. પણ કેવી રીતે કરવું એને માટે એક શબ્દ મૂક્યો છે, અનન્ય પ્રેમે. આ મુશ્કેલી કેવો? અનન્ય પ્રેમ. સંસારની બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને વ્યવહાર કરતા પણ જેવો ભાવ, જેવો ઉત્સાહ, જેવો ઉમંગ, જેવી ઉલટ ન હોય એવી ઉલટ શેમાં આવે? આ પ્રકારના યોગની પ્રક્રિયામાં. અમારે સવારે ચાલે છે સત્સંગની અંદર, એમાં સુવિધિનાથના સ્તવનની અંદર આનંદગંજી કહે છે, ઉલટ ધરી હરખે દેરે જઈએ રે, અતિ ઉલટ ધરી અંગ ધરીને હરખે દેરે જઈએ રે. અતિ ઉલટ, ઉત્સાહ ઉત્સાહ, જાણે રિસેપ્શનમાં જવું હોય તો એ તો આપણો આનંદનો હરખ આપણને ખબર પડે છે, પણ દેરાસુર જવાનો આનંદ, સ્વાધ્યાયમાં જવાનો આનંદ, ભક્તિમાં જવાનો આનંદ, પ્રતિક્રમણ કરવા જવાનો આનંદ, ભક્તામર સ્તોત્રમાં જવું છે, કલ્યાણ મંદિર સ્તોત્રમાં જવું છે, આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તોત્રના સમૂહ પાઠમાં જવું છે, આરાધનાના કાર્યક્રમમાં જવું છે. આનંદ, કેવો આનંદ? અતિ ઘણો ઉલટ અંગ ધરીને હરખે દેરે જઈએ રે. આનંદ ગંજી કહે છે કે જ્યારે તું પ્રભુની સન્મુખ જા ત્યારે એવી રીતે જા, ઉલટ ધરીને. વ્યવહારના પ્રસંગમાં કેટલા ઉલટ હોય છે આપણા, લગ્નની વિધિમાં ઉલટની અંદર આ તમને સાડીઓ દીધી ના, તમને હરખ ને આ બધું 5 તો દીધી સાડી, પછી એક વધારાની વહુને દીધી ઉલટની સાડી, બ્રાહ્મણને 101 રૂપિયા દક્ષિણા, પછી ઉલટના 51 રૂપિયા. ઓલો પૂછે ઉલટનું શું? તો ઉલટ હરખાઈ ગયો છે. અરે તને આમાં ઉલટ કેટલો આવ્યો? પ્રભુના કાર્યમાં, પોતાની મુક્તિના કાર્યની અંદર ઉલટ કેટલો? ઉલટ શબ્દ હવે તો એનો અર્થ સમજે, કારણ કે હવે ભાષામાંથી વયો ગયો. હવે ઉલટ શબ્દ કહીએ તો નવી પેઢી વાળાને કહીએ, કદાચ બેઠા હશે તો કે ઉલટ ઉલટ આ શું કરે છે, ઉલટીની વાત કરે છે? એ ઉલટ ઉલટી ઉપરથી આવ્યું છે, પણ એ ઓલી વ્યવહારિક ઉલટી, અંદર ખાધું છે, ખતબદે છે, બધું નીકળે બહાર. અહીંયા કે છે પ્રભુના ભાવમાં એટલો ભક્તિનો ભાવ આવ્યો છે કે ભાવ હરખ ઉભરાઈ જાય છે. ઉલટ ધરે, અતિ ઉલટ અંગ ધરીને હરખે દેરે જઈએ, એમ અહીંયા જ્ઞાની કે છે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કર, ક્ષણે ક્ષણે કર. અને કેવી રીતે? અનન્ય પ્રેમથી કર, આનંદ આવવો જોઈએ. જે કંઈ પ્રવૃત્તિ કરીએ એમાં આનંદ આનંદ આનંદ, એમાં પછી સંસારની જરાક વ્યવસ્થાના લેખાજોખા જોડે એટલે ઓલો આનંદ લે. લાઇટ વહી ગઈ, અમે તો બેઠા હતા વ્યાખ્યાનમાં અને પંખા બંધ થઈ ગયા. જો કરી તારો આનંદ સેના ઉપર હતો? તારા અંતઃકરણના ભાવ આ ભગવાનની ભક્તિના એના ઉપર હતો કે ત્યાં પંખો ફરે કે ન ફરે એના ઉપર હતો? આપણું આખું કેન્દ્ર એને તોડી નાખે કોઈ, કોણ તોડી નાખે? તો કે વીજળીનો એક કરંટ જો ગયો તો પતી ગયો, અને ઉલટ
હવે ગયો એ ઉલટ હવે બહારથી આવ્યો તો કે અંદરથી આવ્યો તો
ખૂબ સમજવાનું છે. ક્ષણે ક્ષણે પોતાના પરિણામોનું અવલોકન કરવાનું. વિભાવ ભાવ શું, સ્વભાવ ભાવ શું, પરભાવ શું, પોતાનો નિજ ભાવ શું, પરમાર્થની સાધનાની મોટામાં મોટી મૂડી પોતાના ભાવની શુદ્ધતા, પોતાના ભાવનો ઉત્સાહ, પોતાના ભાવનો ઉમંગ, પોતાના ભાવનો ઉલ્લાસ, પ્રત્યેક ક્રિયા પરમાર્થનો પ્રત્યેક યોગ એની સાધના ઉલ્લાસપૂર્વક સ્વયં સ્ફૂર્ણાથી સ્વયં પ્રેરણાથી કરવાની, લોક લજ્જાથી નહીં, લોકોને દેખાડવાથી નહીં, લોક ભયથી પણ નહીં, અનન્ય પ્રેમથી. કોના પ્રત્યે પ્રેમ? જ્ઞાની પ્રત્યે. અનન્ય શરણના આપનાર એવા સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તો જેમ દર્શન કરીએ કે અનન્ય શરણના આપનાર એવા હે પરમ કૃપાળુ દેવ, આપણે સામાયિક પાઠની અંદર પ્રતિક્રમણમાં પ્રારંભ જ કરીએ છીએ શરૂઆતમાં, અનન્ય શરણના આપનાર એવા હે પરમ કૃપાળુ દેવ, આપની સાક્ષીએ નિંદામી ગ્રહામી અપાણમ વસીરામી, તમારી સાક્ષીએ મારા સ્વચ્છંદથી નહીં. આ અનન્ય પ્રેમ, અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું, એને કેવી મુમુક્ષુતા કીધી? તીવ્ર મુમુક્ષુતા. હવે ભગવાન તો આપણને ઓળખે કે ન ઓળખે? કે ન ઓળખે? ઓળખે. એટલે એને તરત કહ્યું, તીવ્ર મુમુક્ષુતા વિશે અત્ર જણાવવું નથી. આવી તીવ્ર મુમુક્ષુતાની આ પત્રમાં અમારે તમને કઈ વાત કરવી નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. કારણ કે અમે બધા માની બેઠા છીએ કે અમે તો મુમુક્ષુ નંબર વન છીએ. એટલે ભગવાન કહે છે, હવે તમને એના વિશે જણાવવું છે. મુમુક્ષુતા શું ચીજ છે? મુમુક્ષુતા જીવનની આત્માની એક અવસ્થા છે, આત્માની એક અવસ્થા છે, એક એવો ભાવ છે કે જે સંસારમાં છૂટવા માટે જ જીવવાનો ભાવ, સંસારથી છૂટવા માટે જ જીવવાનો જે ભાવ છે એ ભાવને શું કહેવાય? મુમુક્ષુતા. અને અહીંયા તો જીવવાનો ભાવ, આ દીકરાના દીકરાના લગ્ન થઈ જાય ને ત્યારે પહેલાં મારી આંખ ન વિચારી તો સારું, પછી વિચારી તો વાંધો નહીં. અને જીવવાનો ભાવ શું? આસક્તિ, સંસારનો મોહ, મોહાધીન જીવો રોમે રોમની અંદર રાગથી ભર્યા છે, મોહથી ભર્યા છે, તમો ગુણથી ભર્યા છે. બસ આજે થોડુંક આટલું આનું આમ થઈ જાય અને પછી મારે 5 વર્ષ જીવી લઉં. હજી ભાવ ક્યાં અંદર ભરાય છે? બધા કયા ઉભરાય છે? શેનો ઉભરો આવે છે? સંસારના મોહભાવ સિવાય. અરે પ્રત્યેક જીવ પોતાની કથની કરણી લઈને આવ્યો છે ભાઈ. પરણવું હશે તો પરણશે, નહીં પરણવું હશે તો નહીં પરણે. કોઈનું કોઈ કામ, એક એક જીવનું કર્તવ્ય બરોબર નક્કી થયેલું છે. ત્યારે આ જીવ એમાં જીવતો હોય, હું નહીં મળું હજી જ્યાં સુધી આ બાબલાને નહીં પરણાવું ને ત્યાં સુધી. બોલો, આને હરખ જાગ્યો છે બાબલાને પરણાવવા? કાકા તે પરણીને શું ઉકાળ્યું? હવે આ ક્યાં બાબલાની માંડી તે? આવા સંસારમાં કેટલી વાર પૈણા, કેટલી વાર રાયડા, કેટલાયને પરિણાયવા, કેટલાયને બાયડા. આવી સંસારની અવસ્થાઓની અંદર આ જીવ રાચી માચીને રહ્યો છે અને હજી ઉંમર થાય છે તો મરવાનું નામ લેતો નથી. જીવે એનો વાંધો નહીં કે સાધના કરી લઉં, જ્યાં સુધી આ અવસ્થા નહીં થાય ત્યાં સુધી આ અમારે છૂટું નથી. કૃપાળુ દેવી એક પત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી અસંગતા નહીં આવે ત્યાં સુધી આ દેહ છોડીશું. ખ્યાલ છે? વચનામૃત વાંચીએ, આવા આવા ગૂઢ રહસ્યો અંદરથી મળશે કે ત્યાં સુધી દેહ પણ નહીં છોડીએ, નહીં છૂટે અમે, અમે પરમ શાંતિ અમને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ. એટલે સાધનાનું જીવવા માટે બળ કહ્યું કે આવો મનુષ્ય ભાવ મળ્યો છે, જીવીશ અને જીવની આ અવસ્થા પ્રાપ્ત કરીશ, સંકિત વિના મરશું તો અનંત કાળ સુધી આરો વારો નહીં આવે, રખડી મરશું. આ ભવ અટવીની અંદર કોઈ પાર પત્તો નહીં ખાય. જો એકવાર નરક નિગોદમાં ફરીથી હાઈલા ગયા, પત્તો નહીં ખાયો.
ક્યાંયથી કોઈ જગ્યાએ પછી આવો પુરુષ, આવો યોગ, આવો સંઘ, જીવની આવી ભાવધારા, એનું એકેય નિમિત્ત નહીં મળ્યો. જીવમાં પુરુષાર્થ તો અદમ્ય છે, એ તો જ્યાં જ્યાં અહીંયા છે. નરકના જીવોમાં પણ પુરુષાર્થ તો પડેલો જ છે, પણ એના નિમિત્ત નહીં મળ્યો. ઉપાદાનની ક્યાં માંડે, ઉપાદાન તો તું નરકીમાં હતો ને નિગોદમાં, ત્યાં તારું ઉપાદાન તો સિદ્ધનું જ હતું, કઈ બીજાનું નહોતું તારું ઉપાદાન. પણ તને નિમિત્ત કોઈ નથી મળ્યા કે તારી ઉપાદાનની પૂર્ણતા કરી શકે. ઉપાદાનને જગાવનાર, ઉપાદાનની પૂર્ણતા કરનાર, એ નિમિત્ત જ્યાં સુધી નિમિત્ત નૈમિતિકનો યોગ આ જીવને ન થાય ત્યાં સુધી ઉપાદાન પણ એમ નેમ રખડતું રઝડતું અનાદિકાળથી પડ્યું છે અને અનંતકાળ સુધી પડ્યું રહેશે, કંઈ બફમમાં રહેવા જેવું નથી. પરમ કૃપાળુ દેવે આ વાતને અડધી લીટીમાં કીધી છે. ઉપાદાનનું નામ લે એ જે તજે નિમિત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. શબ્દ પ્રયોગ મૂક્યો છે રહે ભ્રાંતિમાં સ્થિત. અનંતકાળ સુધી એમને ભ્રાંતિમાં રહેશે નિમિત્તનો નિષેધ કરીને, ઉપાદાનનું નામ લઈને. એ જે તજે નિમિત્ત, આ નિયમ છે. અનંતા અનંત જીવ પદાર્થની અંદર ઉપાદાનની અપેક્ષાએ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા દિનદશા નિમિત્ત કારણમાં, પણ જે સમજે તે થાય તેની સમજણ ઉત્પન્ન થવામાં સદગુરુની આજ્ઞા અને જિનેશ્વરની દશા એ એનું નિમિત્ત છે. જે સમજે એટલે પોતાની સ્વચ્છંદતાથી કોઈ કાળે જીવ સમજે નહીં. પોતાની નિજ છંદે નિજ કલ્પનાએ ચાલે અનંતકાળ સુધી જીવ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં મોક્ષ પામે. અપૂર્વ એવું પોતે પોતાનીથી પ્રાપ્ત થાય એમ નથી. જેનાથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે અને એ જ જીવની ભૂલભલવણી છે. 285 આવું અપૂર્વ ક્યારેય પોતાથી પોતાની સ્વચ્છંદથી મતિ કલ્પનાથી જીવને પ્રાપ્ત થાય એમ નથી. એટલે ઉપાદાનની અપેક્ષા એ તો સિદ્ધ સ્વરૂપ હોવા છતાં અનંતકાળ સુધી ભ્રાંતિમાં સ્થિત રહી શકે છે જો નિમિત્તનો ત્યાગ કરીશ તો. અને એ નિમિત્તની અંદર સદગુરુ જેને આવો આત્મા પ્રાપ્ત કર્યો છે, આવો આપ્ત પુરુષ અને પ્રાપ્ત પુરુષ, સત્પુરુષ, સત્વત થયેલો પુરુષ, એમાં જરાય નીચી કક્ષા ન આલ્યો, જરાય નો આવે, નો કોમ્પ્રોમાઇઝ. એની ક્વોલિટીની અંદર કોઈ બાંધછોડ નહીં કરવાનો. સોનું એટલે સોનું, 100% એટલે 100%, એમાં 99% કે 15 વલું કે 12 વલું આવ્યું એટલે એ શુદ્ધ સુવર્ણ ન કહેવાય. વાત પૂરી થઈ ગઈ. લક્ષણ આપ્યા છે આત્મ જ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યો. આવા સદગુણોથી આવા લક્ષણોથી યુક્ત એવા જ્ઞાનીની વાત છે, નામના જ્ઞાનીની કોઈ વાત નથી. એટલે કહ્યું છે કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી વાંચવામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, આવા પુરુષની શોધ, આવા પુરુષની ખોજ જેનાથી ઉપશમ મળે, ધર્મ યોગ્યતા મળશે તો આવા પુરુષના સહારે મળી જશે. નિષ્દિન જેને આવી આત્મકલ્યાણની કામના છે, રાત્રિ દિવસ જેનું મન પરમાત્મા રહે છે, એને સત્પુરુષનો યોગ ઉત્તમ કાળે દુર્લભ હોવા છતાં પણ આ કાળમાં પણ એને સુલભ છે. યોગ્યતાના આધારે જ યોગ થાય. ફરીથી, આપણી યોગ્યતાના આધારે જ યોગ થાય, એની યોગ્યતાના આધારે આપણો યોગ ન થાય. આપણી યોગ્યતા જોઈએ, જોગાનું જોગમાં પેલી પોતાની યોગ્યતા જોઈએ, નહીં તો પૂર્વે અનંતકાળ આવા પુરુષ મળ્યા છે
જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે એવા મળ્યા છે. પૂર્વે જ્ઞાની પુરુષનો જોગ ઘણી વાર થયો છે, પણ સાર્થક પણ થયું, જીવે તેને ઓળખ્યા ને એ ઓળખી શકે એવી યોગ્યતા, એવી દ્રષ્ટિ, એવા અંતરચક્ષુ, એવી ભાવના જીવે ભાવવી પડે તો સંસારની વિષય કષાયની મલિનતાઓ, સંસાર પ્રત્યેના આસક્તિના ભાવો એ દૂર કરી અને મૂંઝવણ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ યોગ્યતા પ્રાપ્ત થાય છે. મુમુક્ષુતાનો ગુણ જ્યારે ઉત્પન્ન થાય છે, મુમુક્ષુતાનું લક્ષણ જ્યારે ઉત્પન્ન થાય છે, આ મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય? આ મુમુક્ષુતાનું લક્ષણ છે કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ અને એક મોક્ષને વિશે યત્ન, આ એનું લક્ષણ છે. પણ આવી મુમુક્ષુતા ભગવાન, હવે તમે મુમુક્ષુતાની વ્યાખ્યા કીધી છે તો આ મુમુક્ષુતા અમારામાં ઉત્પન્ન કેમ થાય? અમે તો સમજી ગયા કે થઈ ગઈ. એની વાત વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.